એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળ્યા છીએ જે આપણને લઈ જશે ક્રિસ્ટીના શ્વાર્ઝની ખૂબ જ ચર્ચાયેલી નવરકથા ડૂબતી રૂથના બર્ફીલા અને હા રહસ્યમય જગતમાં.
ડૂબતી રૂથ, ખરેખર આ એવી વાર્તા છે જે તમને જકડી રાખે.
બિલકુલ, આ માત્ર એક વાર્તા નથી પણ મનોવિજ્ઞાન, કુટુંબ, ભૂતકાળના પડછાયા આ બધાની એક જટિલ ગૂંથણી છે.
અને લેખિકા ક્રિસ્ટીના શ્વાઝ એમને મિડવેસ્ટ અમેરિકા, ખાસ કરીને વિસ્કોન્સિનના તલાવ વિસ્તારોનું જીવન બહુ નજીકથી જોયું છે.
હા, અને એ અનુભવ જાણે પાને પાને ઉતાર્યો છે.
આ એમની પહેલી જ નવલકથા હતી અને સફળતા તો જુઓ.
કેવી સફળતા! 2000માં આવી અને પછી પેલું ઓપરાસ બુક ક્લબ.
હા, બસ પછી તો એક સાહિત્યિક ઘટના જ બની ગઈ.
અને સમયગાળો પણ જુઓ, 1919નું વિસ્કોન્સિન, પહેલું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું છે.
અને સ્પેનિશ ફ્લૂનો ડર હજુ હવામાં છે. સમાજ બદલાઈ રહ્યો છે.
આ બધી પૃષ્ઠભૂમિ વાર્તાના ઘેરા વાતાવરણને વધુ ગાઢ બનાવે છે, ખરું ને?
ચોક્કસ, એ માત્ર બેકડ્રોપ નથી પણ પાત્રોના નિર્ણયો એમની માનસિકતા પર સીધી અસર કરે છે.
અને શૈલી, એને શું કહીશું? સાયકોલોજિકલ થ્રિલર.
હા, મનોવૈજ્ઞાનિક થ્રિલર તો ખરી જ, પણ સાથે અમેરિકન ગોથિક સાહિત્યના તત્વો પણ છે.
ગોથિક એટલે પેલું અંધારું રહસ્યમય વાતાવરણ.
બરાબર, છુપાયેલા પાપ, બંધિયાર જગ્યાઓ અને ઘણીવાર કુદરત પોતે જ એક પાત્ર બની જાય. અહીં પેલું થીજી ગયેલું તળાવ, પેલું અલગ થલગ ફાર્મ હાઉસ, એ બધું.
અચ્છા, તો આજે આપણે આ જ વાર્તાના અનેક સ્તરો ખોલવાનો પ્રયાસ કરીશું. એનું રહસ્ય, પાત્રોની અંદરના સંઘર્ષો અને એવા વિષયો જે આજે પણ આપણને વિચારતા કરી દે.
ચાલો શરૂઆત કરીએ.
અને શરૂઆત જ એવી થીજાવી દે તેવી છે.
કહો ને.
કલ્પના કરો, શિયાળાની રાત છે, વિસ્કોન્સિનનું નાગાવિકા તરાવ થીજી ગયું છે, બરફ જ બરફ. અમાન્ડા સ્ટાર્કી, જે થોડા સમય પહેલા ઘર છોડીને ગઈ હતી, એ અચાનક પાછી ફરે છે.
પણ એકલી નહીં, સાથે એક નાની 3 વર્ષની બાળકી છે રૂથ. અને એ એક આંચકાજનક સમાચાર લાવે છે.
શું?
એની બહેન અને રૂથની માં મેથિલ્ડા, જેને લોકો મેટી કહેતા, એ જ થીજી ગયેલા તળાવમાં ડૂબી ગઈ છે.
ઓહ, આ શરૂઆત જ બહુ નાટકીય અને રહસ્યમય છે. અમાન્ડાનું આમ અચાનક પાછું આવવું, એ પણ બાળકી સાથે અને બહેનના મોતની ખબર.
તરત જ સવાલો ઊભા થાય. શું થયું હશે? કેમ થયું હશે?
અને આ વાતાવરણ, પેલું એકલવાયુ ફાર્મ હાઉસ, થીજી ગયેલું તળાવ, પેલું ભારેખમ મૌન, જાણે દિવાલો પણ કશુંક છુપાવી રહી હોય એવું લાગે.
તમે વાતાવરણની વાત કરી, એ બહુ જ મહત્વનું છે. લેખિકારે એ જગ્યા, એ શિયાળો, એને ઓલમોસ્ટ એક જીવતું પાત્ર બનાવી દીધું છે.
હા, બરાબર.
એ ઠંડી, એ એકલતા, દુનિયાથી કપાયેલા હવાની લાગણી, આ બધું જાણે પાત્રોના મનની અંદર જે ચાલી રહ્યું છે, એમના ડર, એમના રહસ્યો, એનું જ પ્રતિબિંબ છે.
શરૂઆતથી જ એક અજંપો રહે છે કે જે દેખાય છે એ કદાચ આખું સત્ય નથી.
બિલકુલ, અને એ જ આપણને વાર્તાના મુખ્ય સંઘર્ષ તરફ લઈ જાય છે.
એટલે કે માથિલ્ડાનું મૃત્યુ, શું એ ખરેખર અકસ્માત હતો જેમ અમાન્ડા કહે છે,
કે પછી આત્મહત્યા હતાશામાં આવીને,
અથવા કંઈક બીજું જ, કંઈક વધુ ભયાનક?
કારણ કે અમાન્ડાનું વર્તન એ શરૂઆતથી થોડું શંકાસ્પદ લાગે છે, નહીં?
હા, લાગે છે. પેલી બાળકી રૂથ પ્રત્યેનું એનું વર્તન જુઓ.
અતિશય રક્ષણાત્મક, ઓવર પ્રોટેક્ટિવ જેને કહીએ, લગભગ ગુંગળામણ ઉપજાવે તેવું.
અને પેલો પાણીનો ડર જે તે રૂથ પર પણ ઠોકી બેસાડે છે.
હા, આ બધું ઇશારો કરે છે કે એ કંઈક છુપાવી રહી છે, કોઈક ભયાનક સત્ય દાટી દેવાની કોશિશ કરી રહી છે.
તો મૂળ સવાલ એ જ ઊભો રહે છે, એ ઠંડી બરફીલી રાત્રે નાગાવિકા તળાવના બરફ પર ખરેખર શું બન્યું હતું,
અને કયું જૂઠાણું છે જેના પર અમાન્ડા અને નાની રૂથનું આખું ભવિષ્ય હવે ટકેલું છે.
આ રહસ્યના કેન્દ્રમાં 3 મુખ્ય પાત્રો છે, નહીં? અમાન્ડા, જે બચી ગઈ પણ બોજ સાથે જીવે છે, કાર્લ, માથિલ્ડાનો પતિ, શોકગ્રસ્ત અને અજાણ, અને રૂથ, જેનો ઉછેર જ એક અજાણ્યા આઘાતના પડછાયામાં થઈ રહ્યો છે.
બરાબર, અને આ પાત્રોની જે જટિલતા છે ને, એ જ આ નવલકથાની ખરી તાકાત છે.
ચાલો એ જટિલતાને થોડી વધુ ખોલીએ, અમાન્ડાથી શરૂ કરીએ.
હા, અમાન્ડા સ્ટાર્કી એ કોઈ સિમ્પલ પાત્ર નથી. એક સમયે એ ટ્રેન્ડ નર્સ હતી,
શહેર ગઈ હતી, યુદ્ધ સમયે સેવા આપી હતી. એણે સ્વતંત્રતા, આત્મવિશ્વાસ અનુભવ્યો હતો.
પણ જ્યારે એ ફાર્મ પર પાછી ફરે છે ત્યારે એ સાવ જુદી જ અમાન્ડા છે. ભાંગી પડેલી, ડરેલી, અપરાધ ભાવ અને એક ભયાનક રહસ્યથી દબાયેલી.
મને એ વાત બહુ ઇન્ટ્રિગ કરે છે કે કેવી રીતે એકદમ પ્રેક્ટિકલ અને કંટ્રોલિંગ બની જાય છે. પરિસ્થિતિ પર કાબૂ રાખવા અને પેલું રહસ્ય દાટી રાખવા એ કંઈ પણ કરી શકે છે.
જાણે ભૂતકાળની રખેવાળ બની ગઈ હોય.
પણ શું એને ખાલી વિલન કહી શકાય? મને તો એના પાત્રમાં એક ઊંડી કરુણતા પણ દેખાય છે.
બરાબર, એ માત્ર વિલન નથી, એની પરિસ્થિતિ પણ એવી છે. એનું મોટિવેશન શું? પોતાને બચાવવું
કે પછી રૂથને બચાવવાની? એક
એમ કે વિકૃત ભાવના.
તમે પેલો શબ્દ વાપર્યો તો, તીક્ષ્ણ ધારવાળો પ્રેમ.
હા,
એનો રૂથ માટેનો પ્રેમ સાચો છે, પણ એ પ્રેમ ભય, કંટ્રોલ અને રહસ્યના પડ નીચે દબાયેલો છે.
એ માને છે કે રૂથનું ભલું કરી રહી છે, પણ એની રીતો
આખરે નુકસાનકારક સાબિત થાય છે. એ રક્ષક પણ છે અને કેદ કરનાર પણ.
બિલકુલ. અને એની સામે છે રૂથ ન્યૂમેન. વાર્તાનો મોટો ભાગ આપણને એના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા મળે છે.
શરૂઆતમાં એ કેવી છે? એકદમ ચિંતાતુર, મૂંઝાયેલી બાળકી.
હા, જેને પાણીથી, કારણ વગર ડર લાગે છે. પોતાના જ ઘરમાં એને પારકા જેવું લાગે છે.
અને અમાન્ડા એને દુનિયાથી લગભગ અલગ જ રાખે છે.
પણ જેમ જેમ એ મોટી થાય છે તેમ તેમ એની અંદર એક ઈચ્છા જાગે છે, પોતાના ભૂતકાળ, પોતાની સાચી ઓળખને જાણવાની.
અને એ જ એની મુખ્ય પ્રેરણા, એનું ડ્રાઇવિંગ ફોર્સ બની જાય છે.
એનો વિકાસ ખરેખર જોવા જેવો છે. એક પેસિવ વિક્ટિમ જેવી સ્થિતિમાંથી એ સત્યની શોધમાં નીકળેલી એક એક્ટિવ યુવતી બને છે.
એના પિતા કાર્લ,
હા, સાથેનો એનો સંબંધ,
હા, એ સંબંધ ધીમે ધીમે ગાર્ડ બને છે. એ જ એને અમાન્ડાના કંટ્રોલમાંથી બહાર આવવાની હિંમત આપે છે, એક રસ્તો બતાવે છે. અંતે એ પોતાના જીવનની, પોતાની સ્ટોરીની માલિકી પાછી મેળવવા માટે લડે છે. એની જર્ની બહુ પકડી રાખે એવી છે.
ચોક્કસ. અને પ્લી ત્રીજી સ્ત્રી, માથિલ્ડા,
મેટી.
હા, મેટી. એ તો વાર્તાની શરૂઆતમાં જ મૃત્યુ પામે છે, પણ
એની હાજરી આખી નોવેલમાં છે, પડછાયાની જેમ.
સ્મૃતિઓ દ્વારા, ફ્લેશબેક્સ દ્વારા, બીજા પાત્રોના વિચારો દ્વારા એ સતત જીવંત રહે છે.
એ શેનું પ્રતીક છે? કદાચ પરંપરા, સ્ટેબિલિટી, ઘરેલું જીવન, જેમાંથી અમાન્ડા ભાગી હતી.
હા, અને પેલી આબરૂ સાચવવાની વૃત્તિ, કુટુંબની પ્રતિષ્ઠા.
બહુ જ. એ પોતાનું એક પરફેક્ટ ફેમિલીનું ચિત્ર જાળવી રાખવા માંગતી હતી. એટલે જ્યારે એને અમાન્ડાના રહસ્યની ખબર પડે છે, પેલી અનિચ્છનીય ગર્ભાવસ્થાની,
ત્યારે એ ભાંગી પડે છે.
એના માટે ખાલી બહેનની ભૂલ નથી, પણ પોતાના આખા જીવન પર, પોતાની ઓળખ પર એક કલંક છે.
અને આ આઘાત, આ આબરૂ ગુમાવવાનો ડર, એને એક ભયાનક રસ્તે લઈ જાય છે.
એનો ન્યાયનો જે આઈડિયા હતો એ જ આખો વળી જાય છે, વિકૃત બની જાય છે.
અમાન્ડા સાથેનો એનો સંબંધ પણ કેટલો જટિલ છે. બહેનપણાનો પ્રેમ છે, પણ સાથે સ્પર્ધા, કદાચ ઈર્ષા પણ.
હા, આ બધું મળીને એને એક યાદગાર પાત્ર બનાવે છે, ભલે એનું અસ્તિત્વ ટૂંકું હોય.
અને ચોથું પાત્ર, કાર્લ ન્યૂમન, માથિલ્ડાનો પતિ અને રૂથનો કાગળ પરનો પિતા.
કાર્લ એ વાર્તામાં સ્થિરતા, ભલાઈ, ધીરજનું પ્રતીક છે. એક મહેનતુ ખેડૂત.
પત્નીના અચાનક મૃત્યુથી ભાંગી પડ્યો છે, પણ રૂથ માટે સારો પિતા બનવાની કોશિશ કરે છે.
એની મુખ્ય પ્રેરણા એ જ છે, રૂથનું ભવિષ્ય અને માથિલ્ડાની યાદનું સન્માન કરવું.
પણ અમાન્ડા એને સતત સત્યથી દૂર રાખે છે, ઘણીવાર રૂથથી પણ.
એ બિચારો ગૂંચવાયેલો છે. એને સમજાતું નથી કે અમાન્ડા આટલી વિચિત્ર કેમ વર્તે છે.
પણ ધીમે ધીમે, ખાસ કરીને જેમ રૂથ મોટી થાય છે, એના મનમાં પણ શંકાઓ જાગે છે.
રૂથ સાથેનો એનો સંબંધ જુઓ, કેટલો નિર્મળ, કેટલો સ્વાભાવિક છે. અમાન્ડાના પેલા જટિલ, ડરથી ભરેલા પ્રેમ કરતા સાવ જુદો.
એ પણ ધીમે ધીમે પેસિવ શોકમાંથી સત્ય જાણવા માટે એક્ટિવ બને છે.
હા, આ ચાર પાત્રો વચ્ચેના તણાવ અને સંબંધો જ વાર્તાને આગળ ધપાવે છે.
તો હવે જોઈએ કે આ રહસ્યનો તાણોવાણો કેવી રીતે ગૂંથાયો હતો અને કેવી રીતે ઉકેલાયો.
વાર્તા ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સતત આવજા કરે છે, ખબર છે? ધીમે ધીમે પડળ ઉઘાડે છે.
હા, એ ટેકનિક બહુ અસરકારક છે.
આપણે જાણીએ છીએ કે આખી ટ્રેજેડીના મૂળ અમંડાના મિલવોકીના દિવસોમાં છે. ત્યાં એક સૈનિક સાથે સંબંધમાં પડે છે અને
પ્રેગ્નન્ટ બને છે.
હા, અને શરમ અને લાચારીમાં એ બીમારીનું બહાનું કાઢીને પાછી ફાર્મ પર આવે છે, એની બેન મથિલ્ડા અને જીજાજી કાલ પાસે.
અને અહીંથી જ બધું વણસવાનું શરૂ થાય છે.
માથિલ્ડા, જે પેલી પ્રતિષ્ઠા માટે બહુ સેન્સિટિવ છે, એને અમંડાના ગર્ભ વિશે ખબર પડે છે. એના માટે આ અસહ્ય છે.
અને આ જ અરસામાં એક બીજી ટ્રેજેડી થાય છે.
હા, જાણે કુદરત પોતે જ ક્રૂર રમત રમતી હોય. માથિલ્ડાની પોતાની જે નવજાત દીકરી હતી, જેનું નામ પણ રૂથ હતું, એ બીમાર રહે છે અને મૃત્યુ પામે છે.
કાર્લ ત્યારે યુદ્ધમાંથી હજુ પાછો નથી આવ્યો,
એટલે આઘાત અને દુઃખમાં ડૂબેલી બંને બહેનો અને કદાચ સમાજના ડરથી એ મૃત બાળકીને ગુપ્ત રીતે નજીકના જંગલમાં દાટી દે છે.
આ પોતે જ એક ભારે રહસ્ય બની જાય છે.
અને આ પછી તરત જ અમાન્ડા પોતાની પુત્રીને જન્મ આપે છે. હવે ફાર્મ હાઉસમાં કોણ છે? અમાન્ડા, માથિલ્ડા અને અમાન્ડાનું નવજાત બાળક.
માથિલ્ડાની માનસિક સ્થિતિ કેવી હશે ત્યારે? પોતાના બાળકના મોતનો શોક, અમાન્ડા પર ગુસ્સો, સમાજનો ડર,
એ બધું ભેગું થઈને એના મનમાં ધીમે ધીમે એક ભયાનક વિચારને જન્મ આપે છે. કદાચ એવો વિચાર જે પોતે પણ શરૂઆતમાં પૂરો સમજી શકતી નથી.
અહીં એ સમયનું સામાજિક દબાણ સ્પષ્ટ દેખાય છે. અપરિણીત માતા બનવું એ પણ ગામડામાં કેટલું મોટું કલંક ગણાતું હશે.
બિલકુલ. અને પેલી આબરૂ સાચવવાનો બોજ માથિલ્ડાના મન પર કેવી અસર કરતો હશે? એ જ અસર એને પેલી ભયાનક રાત તરફ દોરી જાય છે. થીજી ગયેલા તણાવ પરની ઘટના.
શું કરે છે માથિલ્ડા?
એ કદાચ એક વિકૃત શુદ્ધિકરણના વિચારથી કે પછી ઈર્ષ્યા અને ગાંડપણના આવેશમાં અમાન્ડાના નવજાત બાળકને ઉઠાવીને તણાવ પર લઈ જાય છે.
ઓ નહીં!
એનો ઈરાદો સ્પષ્ટ છે, બાળકને બર્ફીલા પાણીમાં ડૂબાડી દેવાનો. જાણે કુટુંબ પર લાગેલા દાગને ધોઈ નાખવા માંગતી હોય. એક ભયાનક વિકૃત બાપ્તિસ્મા.
આ કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે.
અમાન્ડા જાગી જાય છે, બાળકને ગાયબ જુએ છે અને માથિલ્ડાની પાછળ તળાવ તરફ દોડે છે.
અને ત્યાં શું થાય છે?
બરફ પર અંધારામાં બે બહેનો વચ્ચે સંઘર્ષ થાય છે. અમાન્ડા પોતાના બાળકને બચાવવા મરણિયા બનીને લડે છે અને એ ઝપાઝપીમાં
બરફ તૂટી જાય છે.
હા, પાટળો બરફ માથિલ્ડાના વજનથી તૂટી જાય છે. એ બૂમો પાડે છે, મદદ માંગે છે, પણ ઠંડુ પાણી એને નીચે ખેંચી રહ્યું છે.
અને અમાન્ડા
એક ક્ષણે અમાન્ડા પાસે એક અશક્ય પસંદગી છે, ડૂબતી બહેનને બચાવવી કે પોતાના નવજાત બાળકને.
એ શું પસંદ કરે છે?
એ પોતાની માતૃવૃત્તિને અનુસરે છે. એ બાળકને પકડી રાખે છે અને માથિલ્ડા ડૂબી જાય છે.
આ દ્રશ્ય ખરેખર હૃદય ચીરી નાખે એવું છે. અમાન્ડાના પાત્રની નૈતિક જટિલતા અહીં સ્પષ્ટ થાય છે.
પછી આ ઘાતમાં ઠંડીથી ધ્રુજતી અમાન્ડા બાળક સાથે ફાર્મ હાઉસ પાછી ફરે છે. જ્યારે કાલ, જે કદાચ થોડા સમય પહેલાં જ પાછો ફર્યો છે અને બીજા લોકો આવે છે, ત્યારે અમાન્ડા એક વાર્તા ઘડી કાઢે છે.
કઈ વાર્તા?
એ કહે છે કે માથિલ્ડા દુઃખી હતી, કદાચ અંધારામાં તળાવ પર ગઈ, લપસી પડી અને ડૂબી ગઈ.
અને પેલું બાળક એના ખોળામાં?
એ હવે માથિલ્ડા અને કાલની અનાથ દીકરી છે રૂથ, એ જ નામ જે માથિલ્ડાની મૃત દીકરીનું હતું.
એક જૂઠાણું જન્મ લે છે
અને આ જૂઠાણું જ આવનારા વર્ષો માટે એમના જીવનનો પાયો બની જાય છે.
અમાન્ડા બહેનના મોતનો અપરાધ ભાવ અને પોતાની દીકરીને બચાવવાની ભાવનાથી આ વાર્તાને સત્ય તરીકે જીવવા અને જીવાડવા માટે બધું જ કરે છે.
અહીંથી રૂથનું પેલું પડછાયામાં બાળપણ શરૂ થાય છે.
વિચાર કરો, એક જૂઠાણા પર આખી જિંદગી જીવવી કેટલું ભારે હશે. અમાન્ડાની સતત નજર, રૂથ પર લાદેલો પાણીનો ડર, કાલ અને રૂથ વચ્ચે ઊભી કરેલી દિવાલ,
આ બધું રૂથને માનસિક રીતે કેદ કરી દે છે. એ એકલતા, ગુજવણ, રાત્રે આવતા ખરાબ સપનાઓથી પીડાય છે.
એને ખબર જ નથી કે શા માટે આટલી અલગ અને ડરેલી અનુભવે છે.
હા, અમાન્ડા જાણે એને એક કાચના કિલ્લામાં પૂરી દે છે જ્યાં સત્યનો પ્રકાશ પ્રવેશી જ ન શકે. છાયા, બંધન, ડૂબવાની લાગણી, આ બધી ઇમેજીસ વપરાય છે એના બાળપણ માટે.
પણ સત્ય ક્યાં લાંબો સમય દબાયેલું રહે છે, ખરું ને?
ના, જેમ જેમ રૂથ કિશોરાવસ્થામાં આવે છે તેમ તેમ જિજ્ઞાસા જાગે છે. એ પોતાની માતા માથિલ્ડા વિશે વધુ જાણવા માંગે છે.
એને જૂના ફોટા મળે છે, વાતોમાં વિસંગતતાઓ દેખાય છે.
હા, જેમાં માથિલ્ડા કોઈક અલગ જ દેખાતી બાળકી સાથે હોય છે. એના મનમાં શંકાના વાદળો ઘેરાવા લાગે છે.
અને આ જ સમયે કાર્લ સાથે એનો સંબંધ વધુ મજબૂત બને છે.
કાર્લ, જે પોતે પણ મૂંઝાયેલો છે, એ રૂથની જિજ્ઞાસાને સમજે છે, કદાચ અજાણતા જ પ્રોત્સાહન પણ આપે છે. એ અમાંડાના કંટ્રોલ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરે છે.
ઘરમાં તણાવ વધે છે, અમાંડા વધુ ડરી જાય છે, વધુ અનિયંત્રિત બને છે.
આ બધું રૂથની પોતાની ઓળખની શોધ સાથે જોડાયેલું છે. હું કોણ છું, મારો ભૂતકાળ શું છે, આ પ્રશ્નો એને સત્ય જાણવા મજબૂર કરે છે.
અને અંતે પરાકાષ્ઠા, ક્લાઇમેક્સ.
હા,
રૂથની સતત પૂછપરછ અને અમાંડા સાથેનો સીધો સંઘર્ષ એ આખરે વર્ષોથી દબાયેલા સત્યને બહાર લાવે છે.
શું ખબર પડે છે રૂથને?
એક ભાવનાત્મક વિસ્ફોટમાં એને ખબર પડે છે કે અમાંડા જ એની અસલી માં છે. માથિલ્ડાએ એને નવજાત શિશુ તરીકે મારવાનો પ્રયત્ન કર્યો હતો, અને જે બાળકી ખરેખર ડૂબીને મરી હતી એ તો એની કઝિન મૂળ રૂથ હતી, જે કુદરતી કારણોસર મરી હતી અને જેને ગુપ્ત રીતે દાટી દેવાઈ હતી. તળાવમાં ડૂબનાર તો માથિલ્ડા હતી.
આ ઘટસ્ફોટ, વર્ષોના જૂઠાણાનો કિલ્લો એક ક્ષણમાં પડી ભાંગે છે. દરેક પાત્ર માટે આ એક ભાવનાત્મક ભૂકંપ જેવું હશે.
ચોક્કસ, હવે એમને આ નવા સત્ય સાથે જીવવાનું શીખવું પડશે. આ વાર્તા ખરેખર ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે.
હા, જેમ કે રહસ્યો અને જૂઠાણાનો વિનાશક સ્વભાવ.
બરાબર. એક જૂઠાણું કેવી રીતે ઝેરી વેલની જેમ ફેલાય છે, સંબંધોના મૂળિયા ખોદી નાખે છે, એ બહુ અસરકારક રીતે બતાવ્યું છે. એ ક્યારેય એકલું નથી હોતું, એ બીજા જૂઠાણાને જન્મ આપે છે. સ્મૃતિની અવિશ્વસનીયતાનો મુદ્દો. તમે કહેતા હતા સ્મૃતિ ફોટોગ્રાફ નથી, ચિત્ર છે.
હા, એટલે કે આપણી યાદો સ્થિર નથી હોતી. સમય, લાગણીઓ, વર્તમાનના અનુભવો સાથે એ બદલાતી રહે છે. આપણે ભૂતકાળને યાદ નથી કરતા, પણ એને ફરીથી રચીએ છીએ.
અમાંડા ઈરાદાપૂર્વક રૂથની યાદોને દબાવે છે, એની કથાને કંટ્રોલ કરવા માંગે છે.
પણ રૂથની ધીમે ધીમે પાછી આવતી યાદો બતાવે છે કે સત્ય ગમે તેટલું દબાવો, એ ક્યાંક ને ક્યાંક શ્વાસ લેતું રહે છે.
બહેનપણું અને માતૃપ્રેમની જટિલતાઓ પણ કેન્દ્રમાં છે. અમાંડા માથિલ્ડાનો પ્રેમ અને સ્પર્ધા, અમાંડાનો રૂથ પ્રત્યેનો પેલો તીક્ષ્ણ ધારવાળો પ્રેમ,
જે રક્ષણ પણ આપે અને ઘાયલ પણ કરે, આ સંબંધો બહુ વાસ્તવિક લાગે છે.
સાચી વાત. અને રૂથની ઓળખની શોધની સફર તો છે જ,
અને આ બધાની સાથે પેલું સ્થળ અને એકલતાનો પ્રભાવ, વિસ્કોન્સિનનું બર્ફીલું લેન્ડસ્કેપ, પેલું તળાવ જે જીવન પણ લે છે ને રહસ્યો પણ છુપાવે છે,
એ બધું પાત્રોની આંતરિક એકલતા અને સંઘર્ષનું જાણે બાહ્ય પ્રતિબિંબ છે.
અને ડૂબવું એ અહીં ખાલી શારીરિક ક્રિયા નથી, પણ એક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. રહસ્યો, અપરાધભાવ, દબાયેલી લાગણીઓના ભાર નીચે ડૂબી જવું.
લેખિકાએ જે રીતે વાર્તા કહી છે એ પણ નોંધપાત્ર છે. બે અલગ અલગ પાત્રોના દૃષ્ટિકોણથી ભૂતકાળ વર્તમાન વચ્ચે કૂદકા મારતું બંધારણ.
હા, એ વાચકને રહસ્યમાં સામેલ રાખે છે. અને પ્રતીકોનો ઉપયોગ, પાણી, બરફ, તળાવ, ડૂબવું, આ બધા વાર્તાને ઊંડાણ આપે છે.
વાતાવરણ પણ ગૌથિક, બંધિયાર, ભયાવહ છે, સતત એક અજંપુ રહે છે.
અને નાની નાની વિગતોમાં પૂર્વાભાસ, ફોરશેડોઈંગ હોય છે, જે પાછળથી ક્લિક થાય કે ઓછા એટલે આમ હતું.
આ બધું મળીને વાચક પર કેવી ભાવનાત્મક અસર છોડે છે. મને તો લાગે છે કે એક બેચેનીનો અનુભવ છે, ધીમો, સતત ભય.
હા, અને અમાંડા પ્રત્યે એક વિચિત્ર લાગણી જન્મે છે. આપણે એના કાર્યોને યોગ્ય ન કહી શકીએ, પણ એના ડર, એની લાચારી માટે ક્યાંક સહાનુભૂતિ પણ થાય.
આ જ જટિલ ભાવ મિશ્રણ જ લેખિકાની સફળતા છે.
રૂથ માટે ચિંતા થાય અને અંતે સત્ય બહાર આવે ત્યારે એક પ્રકારની મુક્તિનો અહેસાસ થાય, ભલે એ પીડાદાયક હોય.
તો આ નવલકથા આપણા મનમાં શું છોડી જાય છે કાયમ માટે? કદાચ એ વિચાર કે એક નિર્ણય, એક જૂઠાણું કેટલા લાંબા અને ઊંડા પડછાયા પાડી શકે છે.
તે સત્ય, સ્મૃતિ, કુટુંબના ઇતિહાસ, આપણે પોતે રચેલા મનોવૈજ્ઞાનિક કેદખાના, આ બધા વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
અને યાદ અપાવે છે કે બંધ દરવાજા પાછળ કેવા નાટકો ભજવાતા હોય છે અને માનવીય સંબંધો કેટલા જટિલ હોઈ શકે છે.
કેવી રીતે રક્ષણ કરવાના ઈરાદાથી શરૂ થયેલી વાત જ બંધન બની જાય છે.
ખરેખર આ વાર્તા શક્તિશાળી રીતે બતાવે છે કે સત્યની શોધ ભલે ગમે તેટલી દુઃખદાયક હોય, પ્રમાણિક ઓળખ અને આખરી મુક્તિ માટે જરૂરી છે.
જૂઠાણોમાં જીવવું એ જાણે સતત ડૂબતા રહેવા જેવું છે, અને રહસ્યો જે કદાચ રક્ષણ માટે ઘડાયા હોય એ જ સૌથી ભારે સાંકડો બની જાય છે.
આખરે સત્યનો સામનો કરવો એ જ કદાચ શ્વાસ લેવાનો એકમાત્ર રસ્તો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.